પ્રવચન નંબર 323 91 સાલ 45 મિનિટ સમયસાર શ્લોક 22
જે રીતે આત્માને માનો છો એવું આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાનીના જ્ઞાનમાં અનુભવમાં આવે છે એવું આત્માનું સ્વરૂપ છે. મોહનો અર્થ શું છે? આમ તો જગતને સમજાવવા માટે તો એમ છે ના પ્રીતિ કે પરદેવ અને પરમા વિનવા છતાં એને પોતાના માનવા કેટલા મોટા વિચાર છે પણ એ નાસ્તિનું કથન છે. અસ્થિના કથનમાં તો એમ છે કે જેવું જીવ તત્વ સામાન્ય જેવું સ્વરૂપ છે જીરાલમી કે હવે સામાન્ય એ જીવને જેવો છે એવો ન માનતા જીવ તત્વને વિપરીત માનવો એનું નામ વિખ્યાત મોહ મમતા છે. અસ્થિથી તો આમ છે, પછી અસ્થિ ઉપર ન ખ્યાલ આવે કે આમ નાસ્તિથી સમજાવે કે દેહમાં દેહ તારો નથી તો તારો માની લો તો તારો મોહ છે વિખ્યાત છે રાગ તારો નથી એમ નાસ્તિથી સમજાવે છે. પણ અસ્થિથી તો જે જ્ઞાનાનંદ પરમાત્મા જીવ તત્વ પરમાત્મા તત્વ છે નિજ પરમાત્મા તત્વ જેવું છે તેવું ન માનતા જીવને વિપરીત માનવો મો છે. પરને પોતાનું જાણવું માનવું તો મો છે, પણ શરૂઆત ન્યાથી થતી નથી, શરૂઆત અહીંથી થાય છે. જીવ તત્વ નવ તત્વમાં જીવ તત્વ સામાન્ય છે, દસ પ્રકારના પ્રાણ વિશેષ વ્યવસ્થિત છે. એવા જ્ઞાયક તત્વને જીવ તત્વને પરમાત્મા તત્વને કરતા ને કરતા માનવો એ જીવ તત્વ સમજવાની સમજ. રાગને હું કરું છું એમ માનવું એ તો મોહ ને વિચાર છે, પણ એ સેકન્ડરી છે. બીજો ભાગ છે, પહેલો તો શરૂઆત આંખી થાય છે કે આત્મા જ્ઞાતા હોવા છતાં જ્ઞાતા દ્રવ્યને કરતા માનવો એ જીવતત્વ સંબંધની ભૂલ છે. એવી રીતે જીવતત્વ રાગ દ્વેષથી રહિત હોવા છતાં એને એ જીવતત્વને રાગથી સહિત માનવો એ જીવતત્વની ભૂલ છે. રાગને પોતાનો માનવો હોય તો પછી આવે, પહેલા શરૂઆત અહીંથી થાય છે. તજે શુદ્ધ નહીં બંધ છે, તજે શુદ્ધ નહીં બંધ એટલે કે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ આત્મા જે છે એ શુદ્ધ હોવા છતાં એને અશુદ્ધ માનવો એનું નામ મોહ છે. એવા મોહને હવે છોડો, પદાર્થ મારા છે એ પરના લક્ષ્ય મોહ નહીં છૂટે, પણ પોતે સ્વભાવથી ખસી ગયો છે એ સ્વભાવમાં આવતા મોહનો નાશ થાય છે. અહીંથી છે આત્મા સર્વથા જ્ઞાતા હોવા છતાં પણ એને સર્વથા કરતા માનવો જીવ તત્વ સંબંધેની ભૂલ છે. આત્મા સર્વથા શુદ્ધ હોવા છતાં એને ને એને કથનથી અશુદ્ધ માનવો એ જીવ તત્વની ભૂલ છે. જ્ઞાયકનો જ્ઞાતા હોવા છતાં પરનો જ્ઞાતા માનવો એ જીવ તત્વની ભૂલ છે. જીવનો મૂળ સ્વભાવ જ એવો છે એમ, અને જેવો સ્વભાવ છે એવા પરિણામ પ્રગટ થાય છે. હું કહ્યું કે આ આત્મા પરનો જ્ઞાતા નથી, સ્વભાવથી જ્ઞાતા નથી. સ્વભાવથી જ જ્ઞાતા છે અને સ્વનો જ જ્ઞાતા છે એમ ન માનતા સ્વભાવથી ચૂપ થઈને હું પરલોક નાતા છું એ જીવ તત્વની ભૂલ છે એટલે એને સંવર્ત પ્રગટ થતો નથી, આશરો પ્રગટ થઈ જાય છે. આશ્રમની ઉત્પત્તિ અહીંથી થાય છે. જીવ તત્વને જેવું છે એવું ન માનતા એને વિપરીત માનવું, જીવ તત્વની ભૂલ છે તો નવે તત્વની ભૂલ છે. અને જીવ તત્વની ભૂલ ભાંગે એને નવ તત્વ ભૂતાર્થને જાણીએ. આ ભગવાન પરમાત્મા આઠ કર્મનો જે મહાભાવ છે, આઠ કર્મથી રહીતો વા છતાં એ પરમાત્માની પરમાત્માને આઠ કર્મથી હું સહી છું એમ માનવું તે મોહ છે. એવા મોહને હવે તો છોડો કે તમારો આત્મા આઠ કર્મથી ત્રણેકાર રહી છે. તું સહિત માની લ્યો છો એ જીવ તત્વની ભૂલ છે. મોટા દિવસો છે ને, આ નાની દિવસો ધનતેરસને દિવાળી ઘણી દિવસ માંગલિક છે. હું કી છે આ જીવ તત્વ પરમાત્મા તત્વ છે એ ત્રણેકાળ રાગથી રહી છે અને છતાં રાગથી હું સહી છું એમ માને છે તે જીવ તત્વને ભૂલી ગયો. જીવ તત્વ એવું છે જ નહીં. અને આઠ કર્મથી રહીત હોવા છતાં પણ હું આઠ કર્મથી સહિત છું, સંસાર અવસ્થામાં તો સહિત હોય ને, એમ કરીને જીવ તત્વને કર્મથી સહિત માને છે એવો મોહ હવે છોડો. જેમ સીધ પરમાત્મા આઠ કર્મથી રહીત છે, રાખતી રહી છે, એમ તારો આત્મા અત્યારે આ આત્મા રાગથી ને કર્મથી રહીત છે એમ તું જીવને જાણ. જીવ એવો છે અને શરીરથી સહિત રહીત હોવા છતાં પણ હું શરીરથી સહિત છું એ જીવને માને છે. જે જીવ તત્વને ભૂલો, જે જીવને ભૂલે છે એ નવ તત્વને ભૂલે છે. જીવના યથાર્થ સ્વરૂપ જેને જ્ઞાનમાં આવે છે તે જ નવતત્વને યથાર્થ પુરુષાર્થને જાણે છે. જીવને જાણતો નથી તે અજીવને પણ જાણતો નથી, જીવને જાણતો નથી તે નવતત્વને પણ જાણતો, અને જીવ તત્વને જાણતો નથી તે પંચ પરમેશ્વરને પણ જાણતો નથી. સિદ્ધને આચાર્ય ઉપાધ્યાય અરિયંતને કોઈને જાણતો નથી. પેલી પાયાની વાત એ છે કે જીવનું સ્વરૂપ શું છે પ્રભુ મારે નવ તત્વ સમજવા નથી હમણાં તો, પછી મને સમજાવજો. કેમ કે નવ તત્વને સમજવામાં હું રોકાઈ જાય અને કદાચિત મારું આ પ્રભુ પૂરું થાય તો જીવને જાણ્યા વિના જો મારું આ પૂરું થશે તો પ્રભુ હું તો ફેંકાઈ જાય. માટે છ દ્રવ્યને નવ તત્વનું સ્વરૂપ મને કૃપા કરીને પછી સમજાવજો. પહેલા તો મારા આત્માનું સ્વરૂપ છે, જીવનું શું સ્વરૂપ છે સમજાવો કૃપા કરી. નવા સમયસારમાં પહેલા કળશમાં જીવનું સ્વરૂપ લીધું છે. નવ તત્વોના ભેદ પ્રભેદ, આઠ કર્મના ભેદ પ્રભેદ, છ દ્રવ્યના ભેદ પ્રભેદ જાણે તો એ વિદ્વાન પંડિત થાય પણ જ્ઞાની, અને એનું જાણપણું પણ જેમ છે તેમ ન આવે ને ક્ષોભસમ જન્ય કોઈ દોષ આવી જાય તો દોષ નથી પણ જીવને યથાર્થનું જ્ઞાન, તો નિર્દોષ જ્ઞાન પ્રગટ થશે. પછી નવ તત્વમાં કે છ દ્રવ્યમાં ક્યાંય આગમમાં છે એ હશે બસ, બાકી તો બહુ હું કંઈ ભણેલો નથી. મને તો મારા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે બસ, મને તો મારા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. આ ધનતેરસ છે ને, ધન એટલે જ્ઞાનરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ, તેનું નામ ધનતેરસ કહેવામાં આવે છે. જ્ઞાનને ધન કહેવામાં આવે, જ્ઞાનને લક્ષ્મી કહેવામાં આવે. ખરી લક્ષ્મી તો છે ને, ગુરુદેવ તો આ લક્ષ્મી તો ધૂળ કહેતા હતા ને, ધૂળ કહેતા હતા બધા એ સાંભળ્યું. પ્રભુઓ તો જીવતત્વને જાણ કે જીવતત્વ કેવું છે, ભલે ટાઈમ લાગે, સમજવામાં ટાઈમ લાગે. પ્રશ્ન પૂછો તો જીવનો પૂછો, વાંચો તો જીવનો વાંચો, ચર્ચા કરે તો જીવની ચર્ચા કરો. નવતત્વની ચર્ચા હમણાં આપણે થોડો ટાઈમ મૌન રાખવી છે. મારે જીવનું સ્વરૂપ સમજવું છે. અને એક જીવનું સ્વરૂપ સમજવામાં શું વાર લાગે? નવને તો વાર લાગે, હજુ નવ છે ને, એને તો ટાઈમ લાગે. છ છે ને દ્રવ્ય, એને તો ટાઈમ લાગે. ગર્મ આઠ છે ને, એને તો જીવ સમજવામાં ટાઈમ લાગે. અને 148 કર્મની પ્રકૃતિ કાઢવા જાય તો ટાઈમ તારો બરબાદ થઈ જશે. હા, પ્રથમ જીવને જાણ. આ આત્મા કેવો છે એને પ્રથમ જાણી લે. જેને એકને જાણ્યો એને સર્વ જાણ્યું, એવું શ્લોક છે. એકમ જાણે તો સૌમ જાણે. એક ભગવાન આત્માને, નિજ પરમાત્માને જાણ્યો છે એનો અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. એને કોઈ આવડત હોય ન હોય, કોઈને સમજાવવાની સોક્ષમ હોય ન હોય, કોઈ પ્રશ્ન પૂછે તો કે ભાઈ મને કાંઈ બહુ આવડતું નથી. શાસ્ત્ર તમે જોઈ લો કે ગુરુજીના વ્યાખ્યાન વાંચી લો એમાં હોય છે શું. તો એ પ્રશ્ન ઉત્તર ના આપી શકે તેથી અજ્ઞાની નથી. જ્યાં સુધી છે એને બાર અંગના ઉઘાડની અટક નથી. એ ઉઘાડ બાર અંગનો જ્ઞાનનો નથી, જ્ઞેયનો ઉઘાડ છે પ્રભુ. જ્ઞાનનો ઉઘાડ તો જ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ છે એવું ભાસમાન થાય, ભાવવાસન થાય, એને જ્ઞાન કહેવામાં આવે. જગત અર્થાત જગતના જીવો, બહુવચન કહ્યું છે, એક નહીં સાગમ તે બધા. હવે બહુ છોડો, અત્યાર સુધી ભલે જીવને ન જાણવું એમના મો છે, પરદ્રવ્યને મારું માનવું એ તો મો છે. એ તો એવી વાત તો બધા કરશે, પણ હું તો નાચાર્ય ભગવાન કહે છે પ્રથમ આત્માને જાણ. એમને કહ્યું નવ તત્વને જાણ ને છ દેવને જાણ. જગત અથવા જગતના જીવો, અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને, મોહ એટલે જીવને જેવો છે એવો ન માનવો, એને વિપરીત માનવો, એનું નામ મોહ છે. અને જીવને વિપરીત માને એને નવ તત્વ પણ વિપરીતપણે ભાપે છે, અવિપરીતપણે ભાપતા નથી. વિપરીત અભિનિવેશ રહીત સાત તત્વોનું સિદ્ધાંત તેને સમય કશું કહેવામાં આવે. એમાં પેલો જીવ તત્વ છે. જીવનું તો જેવું સ્વરૂપ છે આગમમાં છે, નાની ના જ્ઞાન માસે આપણે તો નવ તત્વ અટાણે ચીકી લેવા. આયુષ પૂરું થઈ જશે ને જીવનું સ્વરૂપ જાણવું રહી જશે. ને જીવના સ્વરૂપને જાણવામાં વાર નહીં લાગે, કેમ કે એકને જાણતા વાર ન લાગે. નવના ભેદ ને પ્રભેદને જાણતા તો ટાઈમ ગયો જશે. ને આયુષની તને કઈ ખબર? તારા આયુષને તું જાણતો નથી, તેમ અત્યારે કોઈ અવધિ જ્ઞાની નથી, કેવળ જ્ઞાની નથી, ન કરતો તું પૂછી લે. જીવધ્વનિમાં મારું આયુષ કેટલું ફટ જવાબ આવી જાય, ફટ. હું બધાએ પૂછેલું છે, જીવધ્વનિ સાંભળવા બધા જાતા હતા, બધા ગયેલા છે હરદ્વાર. અને પોતાનો પૂર્વભાવ એને પૂર્વભાવો પૂછેલા છે. અને એના દિવધિનીમાં આવ્યું કે તારા આટલા ભાવે, ચાર ભાવે, છ ભાવે મુક્ત થશે, એને સાંભળેલું છે, પણ અત્યારે યાદ નથી એને. એવું નથી સાંભળ્યું કે તારા અનંત ભાવ થશે, એવું નથી, એ સાંભળ્યું જ નથી. એને તો એવું સાંભળ્યું છે. પ્રશ્ન પૂછો, પ્રભુ મારા ભાવ કેટલા? તમારા ચાર ભાવ. બીજો પૂછે છ ભાવ વાળો, તમારા ભાવ કેટલા? છ. બીજો પૂછે મારા ભાવ કેટલા છે? તારા ભાવ 15. આવી ગયેલું છે બધાને, બધાને સાંભળેલું, બધા પોતાના ભવનું સાંભળેલું છે, પણ અત્યારે યાદ નથી. આ કોક કોકને યાદ આવી જાય, પછી બધાને યાદ આવે નહીં. એવું યાદ આવે જાતિ સ્મરણમાં એવો પ્રકાર છે. પૂજ્ય ભેદજીને હું પોતાના ભવ અને ગુરુદેવના ભવો એને સાંભળેલા દિવ્યધની માને ન માને એની આજે કઈ સંબંધ અમને કઈ લાગતું ઓળખતું નથી. બહુ તર્કબાજ હોય, બહુ ભણેલા હોય, સમજી ગયા, એ ન માને. ન માને તો ન માનો, પણ જીવધ્વનિમાં બધી વાત આવે છે અને પૂછે છે પ્રશ્ન. એક વાર નહીં, અનેક વાર પૂછે પ્રશ્ન, તો એકને એક જવાબ આવે. અઠવાડિયે પેલા પ્રશ્ન પૂછ્યો હોય કે કેટલા ભાવ, તો ચાર કે છ આવ્યા હોય. ભાઈ ચાર કે ભરતભાઈ છ આવ્યા હોય તો બીજી વાર પૂછે મહિના બે મહિના પછી. મીઠાભાઈ પૂછે તો એ આવે ને, ભરતભાઈ બેઠા હોય તો પણ પૂછે તો એક વાર આવ્યું, અનેક વાર પૂછે તો એક ને એક વાત આવે. એ જ્ઞાનની શક્તિ હતી કે છે, સાંભળેલું બધા એ અત્યારે આપણે સ્મરણમાં ન હોય એટલે એમ લાગે. અરે પ્રથમ જીવને જાણ, હા હા હા, આત્મા નિરાલંબી છે બહુ, કોઈનું એને આલંબન. આત્માને દેહનો આધાર નથી, કર્મના આધારે આત્મા રહ્યો નથી. ભાવ કર્મ રાગને આધારે આત્મા રહ્યો નથી, ઉત્પાદને આધારે આત્મા રહ્યો નથી. આત્માને તો આત્માનો આધાર નામની એક શક્તિ છે, એને આધારે રહ્યો છે. બહુ આગળ વધો તો ઉપયોગને આધારે આત્મા છે, પણ રાગને આધારે તો છે જ નહીં. કેમ કે ઉપયોગમય આત્મા છે, ઉપયોગ એનું લક્ષણ છે. લક્ષણમાં લક્ષ બિરાજમાન છે, લક્ષણમાં લક્ષ રહેલું છે. ઉપયોગમાં ઉપયોગ છે ને, એ લક્ષણમાં લક્ષ છે, પાઠ છે ને, ઉપયોગમાં ઉપયોગ છે, લક્ષણમાં લક્ષ નામ નાયક આત્મા બિરાજમાન છે. બધાને એવું છે ઓ અત્યારે કે પ્રથમ જીવને જ્ઞાન મોક્ષ થઈ જશે. અનાદિ સંસારથી માંડીને આજ સુધી, એટલે હવે અંત આવ્યો. એમ કે છે આ શ્લોક એમ કે છે કે તારા કાન ઉપર આ શ્લોક આવે છે એના ઉપરથી અમે એમ જાણીએ છીએ કે અમારા ભવનો અંત છે. અનાદિ સંસારથી માંડીને હવે આ તો મોહને છોડ એવી વાણી આવી છે અને સાંભળે ભાવથી એનો મોક્ષ થઈ જાય. એમ કે મોહને છોડો, ઉપદેશ નથી, છોડવા જેવો છે એમ નહીં. મોહને હવે તો છોડો તમે, હજી થાયકા નથી તમે, જીવને વિપરીત માનતા એમ. શુભ ભાવથી ધર્મ થાય એવા તો જાડી છે, એ વિખ્યાત તો જાડું છે, થોડ છે. તો હું પરને કરું છું એ માન્યતા તો થોડ છે, પણ જીવ જેવો છે એવો એ નથી જાણતો. એ સૂક્ષ્મ ભૂલેની છે. આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો. મોહ એટલે જીવ તત્વ જેવું છે એમ ન માનતા એને વિપરીત માનવું, એનું નામ મોહ છે, મૂંઢતા છે, વિપરીતતા છે. અને રસિકજનોને રુચિકર, આત્માના રસિયા છે, જ્ઞાની છે ને, કે આત્માના રસિક છે, આત્માના રસિયા છે. નિત્ય આનંદનું ભોજન કરનારા ધર્મત્મા પંચમ સ્થાનવાળા પણ આનંદનું ભોજન કરે, ચોથાવાળા પણ આનંદનું ભોજન કરે છે. કેમ કે આત્માના રસિક થઈ ગયા છે. હવે બીજા બધા રસો ફીકા ઉડી ગયા છે, રસ ઉડી ગયા છે બધા. અમને હવે ભાઈ કોઈ વાતમાં રસ નથી એમ નથી કહેતા, ગણાય અમને હવે તમારી વાતમાં કઈ રસ નથી નથી કહેતા. કોઈ વેપાર તમારા વેપારમાં અમને કઈ રસ, તમારો વેપાર બહુ સારો ચાલે છે એમ નથી કહેતા. એમ ધર્માત્મા કે છે રસિક પુરુષો, અમને તો આત્માનો રસ છે, આ બાકી વિકથામાં કઈ રસ નથી. બહારનું તો જે થવા કાળે થયા કરશે ને, અમને તો જાણનારો જણાયા કરે બસ. અમને બહારના પદાર્થની હારે, સંઘની મનુષ્યની હારે અમે કઈ લેવા દેવા નથી. એકલા આવ્યા ને એકલા અમે જવાના છીએ, કોઈ સાથ આવવાનું નથી. એમ કે છે કે રસિકજનોને રુચિકર ધર્માત્માને, જ્ઞાનીઓને કે આત્મા રસિક જો છે એવા રુચિકર, ઉદય થયેલું જે જ્ઞાન તેને આસ્વાદો. જ્ઞાની જે જ્ઞાનને આસ્વાદે છે આત્માને આશરે, તમે પણ પરાશ્રે ભાવ ઇન્દ્રિયને રાગનું આસ્વાદ જોતો એવો મોહ છોડો. જીવ ભાવ ઇન્દ્રિયને કરે ને ભાવ ઇન્દ્રિય વળે જાણે કે જીવને જાણતો, જીવ ભાવ વિજ્ઞાન કરે ઉત્પન્ન, શાસ્ત્ર જ્ઞાન ઉત્પન્ન કરે, અને શાસ્ત્રને જાણે એ જીવનું સ્વરૂપ નથી. જીવ તો જીવને જાણે છે, એટલો ભેદ પણ એમાં. ધનની પ્રાપ્તિ એટલે જ્ઞાનની પ્રાપ્તિ. રસિકજનોને ધર્માત્માને રૂચિકર ઉદય છે, એનું જે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનમાં સમય સમય જ્ઞાનીને આત્માના લક્ષે જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. અને એ અતિન્દ્રિય જ્ઞાનની અંદર અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એ અતિન્દ્રિય જ્ઞાન લૂપું નથી. આમ તો ઇન્દ્રિય જ્ઞાન પણ લૂપું નથી, દુઃખ સહિત છે, અને આ સુખ સહિત છે. એ જ્ઞાન તેને આસ્વાદો. આમ કરવા જેવું છે નહીં, ઓર્ડર. હવે તો મોહને છોડીને તમે જ્ઞાનનો સ્વાદ લ્યો, રાગનો સ્વાદ છોડો, ફસાયેલો રાગ એને છોડો, તમે મોહને છોડો અને જ્ઞાનનો સ્વાદ લ્યો. એ જ્ઞાન તો રાગ રહિત જ છે, એવા જ્ઞાનનો આસ્વાદ લ્યો. તમે રસિકજનોને જે રસિક છે એવું જે જ્ઞાન એને ઉદય થઈ ગયું છે, એવા જ્ઞાનને તમે આસ્વાદો. હું તો જાણનાર છું ને જાણનાર જ્ઞાય કેમ લઈ લે ને, જ્ઞાન પ્રગટ થશે. એક બેન થોડા દિવસ પહેલા આવ્યા હતા, આપણા બેન આવે છે ભગવાનના થયેલા થયેલા આવે છે, એની માતાજી મોટી બનાવે તમે કરે 70 વર્ષની ઉંમરના, અને પહેલાથી ગુરુજીને મુખ્યથી માતા ને ત્યારથી જ એને માનનારા હો, એના વ્યાખ્યાનમાં જતા હતા. અને અત્યારે પણ 11 ભાગ વાંચે, અભ્યાસ કરે છે અને આતુર રહે છે. હો વાત કરતા એને પૂછ્યું એના દીકરા અમના દીકરી કાલે 55 વર્ષમાં એટલે થયેલા લઈને આવી હતી કે ભાઈ મેં શાસ્ત્રો વાંચ્યા અને ગુરુજીને સાંભળ્યા અને શાસ્ત્રમાંથી એક વાત તો નીકળે છે એ મેં કાઢી લીધી. હું કાઢી કે જાણનારો ક્યાં છે એ કહ્યું તમે મારી કહીશ, પણ મને હજી સ્વાદ આવતો અનુભવ થતો. જાણનારો જણાય છે એ રટણ ચાલુ છે, પણ હજી મને સમ્યક દર્શન થતો, આનંદનો સ્વાદ આવતો. તો એમાં એક કડી ખૂટે છે એ કહું છું તમને. જાણનાર જાણનારો જણાય છે તમને, દૂર તો વ્યાજબી છે કે કંઈ ખોટું નથી, પણ હું પરને જાણતો નથી એવો નિષેધ તમારા જ્ઞાનમાં આવતો નથી, માટે અનુભવ નહીં થાય. અને જેટલી માત્રામાં નિષેધ આવવો જોઈએ એટલી માત્રામાં નિષેધ આવે ત્યારે ફટ અનુભવ થાય છે. હું પરને જાણું છું એ શલ્ય મારી નાખે છે, અનુભવમાં બાધક છે. રાત્રે વાત હું પરને જાણું છું, અરે જાણનાને જાણું છું તે લીધું બરાબર છે, પણ અસ્થિ નાસ્તિ વિના અનેકાંત ન થાય. અસ્થિ ને નાસ્તિ કે જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન એમાં નિષેધમાં ઇન્દ્રિય જ્ઞાન રોકાય છે અને વિધિમાં અતિ જ્ઞાન પ્રગટ થાય છે. નિષેધમાં ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે અને વિધિમાં જાણનાર જણાય છે વિધિ, એમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને અનુભવ થાય છે. આ અનુભવની વિધિ છે, સંતોએ કહેલી છે. એ રસિક પુરુષોને જે અનુભવમાં આવે છે એવા જ્ઞાન લે તું, રસિયા લે આવે રસ લે. એમ કે છે જ્ઞાની તો એમ કે છે અસ્તિનાસ્તિ અનેકાન છે, વેચનાન ફરક છે. હો જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું ભલે પરનો પ્રતિભાસ હો, પણ પરનું મારું લક્ષ્ય પરનું લક્ષ્ય કરે જ્ઞાન નથી. પરનું લક્ષ્ય કરે એનું નામ જ્ઞાન
નથી.
અલક્ષ ભાવા ચંચલતા રહીતમ અચલમ જ્ઞાનમ, આ જ્ઞાનની પરિભાષા છે. જ્ઞાન ને પરમુલક્ષ હોય નહીં, ને પરમુલક્ષ હોય એટલે જ્ઞાન કહેવાય નહીં. એનું નામ અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન નહીં, એનું નામ અજ્ઞાન છે. જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી. અરે બહુને છોડો અને રસિકજનોને રસિકન ઉદય થઈ રહેલું. હા હા હા, જ્ઞાનીને તો સમય સમય જ્ઞાનનું વેદન છે. આનંદ સહિત જ્ઞાન હો, અતિન્દ્રિય આનંદ સહિત અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી ભાઈ, તું ચેતણ ભૂલી ગયો. એ જ્ઞાન તેને આપવા દો, કારણ કે આગળ, કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મા પરદેવ સાથે કોઈ કાળે કોઈ કાલે આવ્યું, કોઈ કાલે આવે છે ને, ત્યાં આવ્યું કોઈ કાલે, કોઈ પણ કાળે, કોઈ કાળે પણ તાદાત્મ્ય નથી પામતો નથી. અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાન કે રાગની સાથે તાદાત્મ્ય થઈ શકતો નથી. અને તું તાદાત્મ્ય માની ગયો છો કે રાગ રૂપે હું પણ હું છું, મારામાં રાગ થાય છે, મારામાં રાગ થાય છે, જીવને જાણતો નથી. જીવમાં રાગ ન થાય, અજીવમાં રાગ થાય. શું કહ્યું? અજીવમાં તો થાય, આત્મામાં રાગ ન થાય, અનાત્મામાં તો થાય, અનાત્મામાં તો રાગ થાય એની ના નથી. પણ જીવ જ્ઞાયક તત્વમાં રાગ નથી, એમ જ્ઞાયકને જાણનાર ઉપયોગમાં પણ રાગ નથી. અરે વેદના ન કરે તો પણ જ્ઞાયકમાં રાગ આવતો નથી, ને એના ઉપયોગમાં જેમાં આત્મા જણાય છે ઉપયોગમાં, અજ્ઞાનીના ઉપયોગમાં પણ રાગ આવતો નથી. આ ઉપયોગથી તો અનન્ય છે આત્મા, અનાદિ અનંત હો ઉપયોગથી. ચૈતન્ય અનુવિધા એ પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. કોઈ પ્રકારે અનાત્મા સાથે એટલે રાગ અને ઇન્દ્રિય જ્ઞાન સાથે અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જીવ તત્વ અજીવ તત્વની સાથે એકતા પામતો નથી. ઇન્દ્રિય જ્ઞાન અજીવ તત્વ છે, રાગ અજીવ તત્વ છે, નવ તત્વના ભેદ અજીવ તત્વ છે. નવ તત્વના ભેદો પુદગમના પરિણામ છે, જીવના પરિણામ નથી. જીવની સાથે પરિણામ અભેદ થાય તેને જીવના પરિણામ કહેવામાં આવે છે. એ જીવ જ કહેવામાં આવે છે, એને જીવ પણ કહેવામાં અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ વાત છે. એક કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર, જીવ તત્વ છે તે ખરેખર કોઈ પ્રકારે નિશ્ચયથી, વ્યવહારથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવે વ્યવહારથી તો તાદાત્મ ખરું, ભલે નિશ્ચયથી તાદાત્મ નક્કી તો કાંઈ નહીં, ને કોઈ પ્રકારે કોઈ નથી, કોઈ નથી. આત્મા અને અનાત્મા એક થતા નથી કોઈ પ્રકારે, એટલે નિશ્ચયથી પણ નહીં, ને વ્યવહારથી પણ નહીં. ધનતેરસ છે ના,
બહુ સરસ.
ધનની પ્રાપ્તિ એટલે જ્ઞાનની પ્રાપ્તિ. બધું કર્યું પણ એને જીવને જાણ્યો નહીં. ઘણા ઘણા કામ કર્યા, ઘણા શુભાશુ કર્યા, યાત્રા મંદિરો બંધાવ્યા, શાસ્ત્રનું પઠન પાઠન થયું, સાચા મુનિરાજોને આહાર આપ્યો, અને જીવે ધની પણ અંતવાર સાંભળી, પણ એને જીવને જાણ્યો નહીં. બધું જાણ્યું પણ જીવને જાણ્યો તો બધું જાણ્યું છે તારું. જા ગીત બનાવ્યો ભાઈનો, કૃતિઓ ચટ્ટાને એ કાશીથી ભણેલા પંડિત આવ્યા, ખૂબ પ્રખર વિદ્વાન હો, ભણેલા ખૂબ સંસ્કૃત હાથે બધો મોઢે, અને એમાં એ ગંગા નદીને પાર કરવાનું હતું ત્યારે એ પણ કે સામે કાંઠે મારે જવું છે, બેસી જાવ પંડિતજી. બેઠા એ વાણ સત્તામાં બેઠા મોટો, બીજા પાંચ રૂપિયા લેતા હતા, બે રૂપિયામાં બેઠા, પાંચ કરતા તો બે સારા દીધા. એ જ્યાં ગંગા નદીમાં વચમાં આવ્યું તો વાવાઝોડું આવ્યું, કે પંડિતજી ધ્યાન રાખજો, હવે આ માણ ડૂબે છે. અરે હું તો બહુ ભણેલો છું, મેં તો ઘણું જાણ્યું છે, પણ ઘણું જાણ્યું છે પણ તરતા આવડે છે કે ના? એ નથી આવડતું, તરતા આવડતું તો કાંઈ તે જાણ્યું નથી. અમે તો તરીને પાર રહ્યા જશું, અમે કઈ ભણેલા નથી, પણ અંગૂઠા છાપને પણ સમય દર્શન થઈ શકે છે. મારું કહેવાનું આ સહી છે. એક બાજી છે હિન્દુસ્તાન, પણ જ્યાં એવી કોકને વાત કરીએ ને ત્યાં એને ખટકી બસ અને સમય દર્શન થઈ ગયું. પ્રભુ તું શું કામ ઈર્ષા કર? બીજાના સમ્યક દર્શન સાંભળીને પ્રમોદિત થા તો પ્રમોદિત થા, એ તો અનુમોદન નું કારણ છે. તને ઉત્સાહ આવી જશે. ઈર્ષા ન કર, કોઈ ધર્મ પામે તો ઈર્ષા ન કર, તારું બુરું થઈ જશે. સમ્યક દર્શન નો નિષેધ એટલે આત્માનો નિષેધ કર્યો તે. કાળ ઘણો ખોટો ચાલે છે, આવું અમને તો ઘણા અનુભવ હોય ને, ઘણા પ્રકારના, એક પ્રકારના ઘણા જીવો એવા પણ. રુદ્ર કહેતા હતા અજ્ઞાની જીવ છે ને બધા ગાંડા, બધા ગાંડા દારૂડિયા. 100 રૂપિયા મદિરાનો આવે, કોઈને ગાંડ પણ ઓછો હોય ને કોઈને વધારે હોય, પણ જાત એક જ. સંધી કાંઈ શું કરે ન કરે કાંઈ નું, નવીનભાઈ એનું ઠેકાણું ગાંડાપુર વિશ્વાસ મુકાય. અહીંયા કે છે કોઈ પ્રકારે, અરે પ્રભુ આત્માને જાણ પેલા બધી ખરા ખોટ મૂકી દે, એમાં કઈ વાતમાં માલ નથી. કોઈ પ્રકારે અનાત્મા સાથે કોઈ પણ કાળે તાદાત્મ્ય નથી, એક પણ પામતો નથી. આત્માને અનાત્મા ત્રણેય કાળ જુદા રહીએ છીએ. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન વિતરાગની પ્રતિમા આત્મા અને રાગ, એ ત્રણેય કાળ ભિન્ન રહેલા છે. કોઈ કાળે પણ એનું એકત્ર થતું, ભલે એક માને દેહ ને આત્મા એક છે, માને ભલે એમ તો માને કે આ રાજકોટનો રાજા છે, માને તો રાજુ થઈ ગયા, રાજા થઈ ગયા. હું વડાપ્રધાન છું અટાણે. ભાઈ તમે વડાપ્રધાન ક્યાંથી આવ્યા? ચૂંટાણા છે કે ના? હું તો વડાપ્રધાન છું. મેઘ છે, મેઘ પોલીસ ક્યાંને ઓલા પાગલખાના નું રમકાય છે. કોઈ પણ કાળે આત્મા અને અનાત્મા એક હતા નથી, કેમ કે આત્મા એક છે કે અન્ય દ્રવ્ય સાથે એકતા થતો નથી. એકહનો અર્થ કરે છે એક રહેલો, આત્મા એક છે માટે શુદ્ધ છે. આત્મા એક છે માટે એની બે વ્યાખ્યા, એક નાયક જે પર્યાયથી રહી એક, એ પણ શુદ્ધ છે અને ઉપયોગથી અનન્ય છે. આત્મા એ પણ એક છે, બે શુદ્ધ છે. પ્રિયાથી રહીત આત્મા એક, એ પણ શુદ્ધ વિશેષણ છે એનું, અને ઉપયોગથી અનન્ય આત્મા એક છે, એ પણ શુદ્ધ છે. શુદ્ધ ઉપયોગ થવા પહેલા શુદ્ધ છે. કેમ કે ઉપયોગથી અનન્ય છે ને ઉપયોગમાં આત્મા એને જણાઈ રહ્યો છે માટે શુદ્ધ છે. એની સ્વચ્છ પર્યાયમાં જણાય છે, જણાય છે એમ જાણે તો એ ઉપયોગ જે સ્વચ્છ હતો ને એ શુદ્ધ ઉપયોગથી આનંદ આવે છે, એને આનંદ આવે છે. બસ એ આનંદ પૂરતો જરાક બાકી રહે છે, બાકી તો જણાય છે તો બધાને આત્મા સ્વીકાર કરે તો આનંદ આવી જશે. એ અજ્ઞાનીને પર જણાતું નથી એમ કે છે, કેમ કે આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો આત્માનો સ્વભાવ. એ મલિંગરણના પેલા બોલમાં અને 49ની ગાથામાં પણ આવ્યું છે. આત્મા ઇન્દ્રિય જ્ઞાન ભલે પરને જાણે, પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. કેમ કે આત્મા અને અનાત્મા ભિન્ન ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે તો એકતા થઈ જાય. અત્યાર સુધી આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. કેમ કે એકતા થતી નથી. ત્યારે શું થાય છે કે જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. આવું ચાલુ છે પણ એને ભાન રહેતું નથી. જાણે છે, ઇન્દ્રિય જ્ઞાનને માને છે કે હું એને જાણું છું. એને એકતા ન થાય પણ એક તો બુદ્ધિ મિથ્યા મોહ થઈ જાય, અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉપયોગમાં તો ઉપયોગ છે. અરે ઉપયોગમાં ભાવ ઇન્દ્રિય ને રાગ એમાં નથી. આત્મા એક છે, એક છે હો અનાદિ અનંત. તે અન્ય દ્રવ્ય સાથે એકતા થતો નથી. દેહ ને આત્મા એક થાય તો આત્મા અતિન્દ્ર જ્ઞાનમય અને શાસ્ત્ર જ્ઞાન જે થાય. શાસ્ત્ર જ્ઞાન ભિન્ન, આત્મા ભિન્ન, આત્મજ્ઞાન ભિન્ન, આત્મા ભિન્ન, આત્મજ્ઞાન ભિન્ન, શાસ્ત્ર ભિન્ન અને શાસ્ત્રનું જ્ઞાન પણ એ શાસ્ત્ર છે, જ્ઞેય છે. જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જ્ઞેયના સંબંધી સવાળું જ્ઞાન એને જ્ઞેયનો ભાવ કયો છે બાવા. આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે નિશ્ચયથી વ્યવહારથી, કોઈ બે પ્રકાર છે ને, અસંચિત. કથનચિત તો એક છે કે નહીં, કથનચિત તો અનન્ય છે કે નહીં, એ તો પદાર્થની સિદ્ધિ કરવા માટે અનેક પ્રકારના કથનો આવે. અહીંયા પ્રયોજનની સિદ્ધિ કરવી છે. પદાર્થની સિદ્ધિ કરે તો પંડિત થાય અને પ્રયોજનની સિદ્ધિ કરે તો જ્ઞાની થઈ જાય. આત્મા પરદ્રવ્ય સાથે, પરદ્રવ્ય એટલે પરભાવ લઈ લેવા, બધા નવ તત્વ લઈ લેવા. નવ તત્વ સાથે એકત્વ થતું નથી, ભિન્નત્વ રહેલું છે નવ તત્વથી. કેમ કે પરદ્રવ્ય છે, કર્મકૃત છે, વિભાવ છે, હેય છે. આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે, કોઈ કાળે, કોઈ પ્રકારે નિશ્ચિતથી પણ નહીં ને વ્યવહારથી પણ, અને કોઈ કાળે અનાદિ અનંત. કોઈ એવો કાળ ના આવે કે આત્મા ને અનાત્મા એક થઈ જાય, દેહના આત્મા એક થઈ જાય, કોઈ કાળ આવશે નહીં. રાગ ને આત્મા એક થાય એવો કોઈ કાળ આવવાનો માને છે તો એનું અજ્ઞાન છે. માને છે તો માનો, બીજી કઈ માને થી જ એક થઈ જાય છે. કોઈ કાળે એકતાને ભાવને પામતો નથી. એ રીતે આચાર્યે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે, આ પરદ્રવ્યના લક્ષ્ય સ્વભાવને ભૂલવું એનું નામ મોહ છે. પરના લક્ષ્ય પોતાનો દાતા સ્વભાવને ચૂકી જવું એનું નામ મોહ છે. લાગેલો જે મોહ છે તેનું ભેદ વિજ્ઞાન લખાયું છે અને પ્રેરણા કરી છે કે પ્રેરણા કરે છે. હવે તો છોડો મોહને, રસિકજનોને જ્ઞાન ઉદય થાય છે એને તમે આસ્વાદો. હવે તો ફરી થાયકા નથી. પ્રેરણા કરી છે કે એકપણારૂપ મોહને હવે છોડો. એકપણાની માન્યતારૂપ જે મોહ છે વિચારશો એને તમે છોડો અને જ્ઞાનને આસ્વાદો. આસ્વાદો આદેશ આપે છે, ઉપદેશ નથી. આદેશ આપે છે. મોટો દિવસ છે આજે, આજે તમે જ્ઞાનને આસ્વાદો. કે આનંદનો સ્વાદ આવશે એમાં. એક પણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો. જ્ઞાન એટલે આનંદ. મોહ છે તે વ્રથા છે, જૂઠો છે. આવ્યું મોહ છે તે મોહની વ્યાખ્યા. મોહ એ પોતે જૂઠાલાલ છે, જૂઠું કથન કરે છે અને દુઃખનું કારણ છે. મોહ છે તે દુઃખનું, જીવને દુઃખનું કારણ છે. પર્યાયમાં મોહ થાય ત્યાં સુધી દુઃખી છે. જયારે જીવને જાણે તો મોહનો ક્ષય થાય, નિર્મોહ નિર્મમ પ્રતિક્ષા પ્રગટ થાય, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય, ત્યારે એને અતિન્દ્રિયાનંદનો સ્વાદ આવવા મળે છે. જે આ 22 કળસ પૂરો થયો અને ટાઈમ આપતો પૂરો થયો, પોણો કલાકથી વધારે હાલતો નથી.
અત્યારે અહીં આપણે મુખ્યભાઈ મીટિંગ રાખ્યું છે, એટલે બધા બેસે મીટિંગ બાદ. એ તો અત્યારે આપણી ગુજરાત મંડળ બેઠે કરી લીધી. હા,
બેઠા બેઠા
પરમ પુકાર.